એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે રમતગમતની દુનિયામાં વર્ષોથી ચાલતી એક મોટી ચર્ચાને નવો વળાંક આપ્યો છે. પુસ્તક છે ડેવિડ એપ્સ્ટીનનું ધ સ્પોર્ટ્સ જીન.
બિલકુલ. અને આ ચર્ચાનો જે મૂળ સવાલ છે ને, એ છે કે શું જે મહાન રમતવીરો હોય છે એ જન્મે છે કે પછી શું કહેવાય સખત તાલીમ અને મહેનતથી બને છે. મતલબ કે સફળતા પાછળ કુદરતી દેન આપણા જીનોનો હાથ વધુ છે કે પછી આસપાસનું વાતાવરણ, તાલીમ, સમર્પણ. આ પુસ્તક પેલી પ્રકૃતિ વિરુદ્ધ પાલન પોષણની જે જૂની દલીલ છે ને, એનાથી આગળ જાય છે.
હા, અને એ બતાવે છે કે વાસ્તવિકતા ખરેખર તો ઘણી વધારે જટિલ અને રસપ્રદ છે.
બરાબર.
અને મને લાગે છે કે આ વિષય ખાલી રમતના શોખીનો માટે જ નહીં, પણ આપણા બધા માટે જાણવો જરૂરી છે. કારણ કે આ વાત માનવીય ક્ષમતાની છે, સફળતામાં કયા પરિબળો કામ કરે છે એની છે, અને આપણે ટેલેન્ટને, પ્રતિભાને કઈ રીતે ઓળખીએ અને વિકસાવીએ એની સમજ પણ આપે છે. તો ચાલો શરૂ કરીએ આની છણાવટ.
ચોક્કસ. શરૂઆત કરીએ લેખકથી, ડેવિડ એપ્સ્ટીન. હવે આ કોઈ ખાલી લેખક નથી, પણ એકદમ જેને કહેવાય ને સંશોધન કરનારા પત્રકાર છે. જ્યારે એમણે આ પુસ્તક લખ્યું ત્યારે સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ જેવા મોટા મેગેઝિન માટે સિનિયર લેખક હતા, અને એમનું ફોકસ શેના પર હતું તો કે સ્પોર્ટ્સ સાયન્સ, ઓલિમ્પિક્સ અને રમતોમાં ડ્રગ્સનો ઉપયોગ. એટલે એમની પહોંચ દુનિયાના ટોચના એથ્લીટ્સ, એમના કોચ અને મોટા વૈજ્ઞાનિકો સુધી હતી.
યુનિવર્સિટીમાંથી એન્વાયરમેન્ટલ સાયન્સ અને જર્નલિઝમ આ બંનેમાં માસ્ટર ડિગ્રી છે. અને સૌથી મજાની વાત, એ પોતે કોલેજ લેવલ પર સારા એવા રનર હતા. એટલે વિજ્ઞાનની સમજ, પત્રકાર તરીકે ઊંડા ઉતરવાની વૃત્તિ અને ખેલાડી તરીકેનો પોતાનો અનુભવ, આ બધું ભેગું થઈ છે.
સાચી વાત. એટલે જ એ આ વિષય પર લખવા માટે એકદમ પરફેક્ટ વ્યક્તિ છે એમ કહી શકાય. અને એમની સ્ટાઇલ એવી છે કે ગમે તેવી અઘરી વૈજ્ઞાનિક વાતો કે આંકડા હોય ને, એને એકદમ સરળ ભાષામાં સમજાવી દે અને પછી એને જોડી દે દુનિયાભરના ખેલાડીઓની સાચી વાર્તાઓ સાથે. એટલે પુસ્તક ખાલી સૂકું જ્ઞાન નથી, પણ બહુ જ રસપડ એવું છે.
જાણે લેબોરેટરી અને રમતના મેદાનને જોડી દેતા હોય.
બરાબર. એ જ
તો આ પુસ્તકનો જે મુખ્ય વિચાર છે, સેન્ટ્રલ આઈડિયા, એ શું છે જો ટૂંકમાં કહેવું હોય તો?
મુખ્ય વિચાર એ છે કે રમતમાં ટોચ પર પહોંચવું એ કાં તો ફક્ત જનીનોને લીધે એટલે કે નેચર, અથવા ફક્ત તાલીમને લીધે એટલે કે નર્ચર નથી થતું. એપ્સ્ટીન ભાર મૂકીને કહે છે કે આ હંમેશા નેચર અને નર્ચર એટલે કે પ્રકૃતિ અને પાલન પોષણ વચ્ચેની એક જટિલ, સતત ચાલતી પ્રક્રિયાનું પરિણામ છે. પેલી વિરુદ્ધવાળી વાતને એ નકારે છે, કહે છે કે આ બંને એકબીજાના પૂરક છે, દુશ્મન નથી.
એટલે એમ કે સારા એથ્લીટ બનવા માટે સારા જીન્સ પણ જોઈએ અને સખત મહેનત પણ કરવી પડે, બંને જરૂરી છે.
હા, પણ વાત એટલી સીધી નથી. પુસ્તક એ પણ સમજાવે છે કે આ બંને પરિબળો એકબીજા પર અસર કેવી રીતે કરે છે. પુસ્તકનો મૂળ સવાલ શું છે કે ભાઈ એક ચેમ્પિયન બને છે કેવી રીતે, અને આનો જવાબ આપવા માટે એપ્સ્ટીન પહેલા બહુ જાણીતા 10,000 કલાકના નિયમને પડકારે છે.
ઓ, પેલો માલ્કમ ગ્લેડવેલ વાળો નિયમ, જે કહે છે કે કોઈ પણ વસ્તુમાં માસ્ટર બનવા 10,000 કલાકની પ્રેક્ટિસ કરો એટલે બસ.
હા, એ જ, જે ખૂબ જ પોપ્યુલર થયો છે. પણ એપ્સ્ટીન કહે છે કે ભાઈ પ્રેક્ટિસ જરૂરી છે, ખૂબ જરૂરી છે, એમાં કોઈ ના નથી, પણ એ સફળતાની ગેરંટી નથી, ખાસ કરીને રમતોમાં તો નહીં જ. આપણા જનીનો જે છે ને, એ એક પાયો આપે છે, એ પાયા પર જ પ્રેક્ટિસનું મકાન જણાય.
એટલે કે આપણું શરીર કેવું છે, હાડકા સ્નાયુના પ્રકાર, ઓક્સિજન લેવાની ક્ષમતા,
હા, આપણી આંખો કેટલી તેજ છે, આ બધું આનુવંશિક છે. અને એ નક્કી કરે છે કે આપણે કઈ રમતમાં સારા બની શકીએ અને પ્રેક્ટિસથી આપણને કેટલો ફાયદો થશે. એપ્સ્ટીનના મતે એથ્લેટિક સફળતા માટે કોઈ એક જ ફોર્મ્યુલા નથી કે ભાઈ આટલું કરો એટલે ચેમ્પિયન. દરેક સફળ ખેલાડીની કહાની અલગ છે. એમના જનીનો, એમને મળેલી તકો, તાલીમ, વાતાવરણ, આ બધાનું એક યુનિક મિશ્રણ છે.
બહુ રસપ્રદ. ચાલો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય મુદ્દાઓ અને ઉદાહરણો જોઈએ. શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત જ ધમાકેદાર છે. એપ્સ્ટીન બે વર્લ્ડ ચેમ્પિયન હાઈ જમ્પર્સની સરખામણી કરે છે. એક છે સ્વીડનનો સ્ટેફાન હોલ્મ. એણે લગભગ 20 વર્ષ રોજ કલાકો સુધી એકદમ પદ્ધતિસર પ્રેક્ટિસ કરી ત્યારે જ જઈને વર્લ્ડ ચેમ્પિયન બન્યો. અને બીજી બાજુ છે બહામાસનો ડોનાલ્ડ થોમસ.
અચ્છા,
એણે જિંદગીમાં ક્યારેય હાઈજમ્પ નહોતું કર્યું. બાસ્કેટબોલ રમતો હતો. કોઈકે કહ્યું કે તું ઊંચો કૂદે છે, હાઈજમ્પ ટ્રાય કર. એણે ખાલી 8 મહિના ટ્રેનિંગ લીધી અને સીધો વર્લ્ડ ચેમ્પિયન.
શું વાત છે! આ તો જબરદસ્ત કોન્ટ્રાસ્ટ કહેવાય. એક બાજુ દાયકાઓની મહેનત, બીજી બાજુ 8 મહિના. આ ઉદાહરણ જ મગજમાં સવાલ ઊભો કરી દે છે કે આખરે ચક્કર શું છે, પ્રેક્ટિસ કે પછી કુદરતી ભેટ?
બરાબર. અને આ જ સવાલના જવાબ તરફ આગળ વધતા એપ્સ્ટીન પેલા 10,000 કલાકના નિયમની ચર્ચા કરે છે. એ કહે છે કે જે મૂળ રિસર્ચ હતું ને, જેમાં વાયોલિન વગાડનારાઓનો અભ્યાસ હતો, એમાં 10,000 કલાક એ ખાલી એક સરેરાશ આંકડો હતો, કોઈ જાદુઈ નંબર નહોતો. અને રમતોમાં જ્યાં શરીરના ગુણધર્મો આટલા બધા મહત્વના છે, ત્યાં આ નિયમ એમને એમ લાગુ ન પાડી શકાય.
હા, કારણ કે શારીરિક લિમિટેશન્સ હોય છે. જેમ તમે કહ્યું, 5 ફૂટનો માણસ ગમે તેટલા 1,000 કલાક બાસ્કેટબોલ રમે, એ કઈ રીતે NBAમાં સેન્ટર પ્લેયર બની શકે? એપ્સ્ટીન કહે છે કે ટેલેન્ટ, એટલે કે જન્મજાત શારીરિક અને માનસિક ક્ષમતાઓ, એ બહુ જ મહત્વની છે. અને અહીં ટેલેન્ટનો મતલબ ખાલી સ્ટાર્ટિંગ પોઈન્ટ નથી, પણ પ્રેક્ટિસના દરેક કલાકનો ફાયદો કેટલો મળશે એ પણ ટેલેન્ટ નક્કી કરે છે.
બરાબર. એપ્સ્ટીનના શબ્દો છે કે જન્મજાત પ્રતિભા વ્યક્તિના પ્રારંભિક બિંદુ અને પ્રેક્ટિસના દરેક કલાકથી તેને કેટલો ફાયદો થાય છે તે નક્કી કરે છે. આ વાત પેલી કોઈ પણ માણસ ફક્ત મહેનતથી ટોચ પર પહોંચી શકે છે એવી જે એકદમ સિમ્પલ માન્યતા છે એને પડકારે છે.
આ સમજાવવા માટે પેલું હાર્ડવેર સોફ્ટવેરનું ઉદાહરણ આપે છે, ખરું ને?
હા, એ બહુ સરસ રૂપક છે. જનીનો એ કમ્પ્યુટરનું હાર્ડવેર છે અને પ્રેક્ટિસ એનું સોફ્ટવેર. આપણું શરીર હાડકાનું માળખું, સ્નાયુઓના પ્રકાર, ફાસ્ટ ટ્વિચ કે સ્લો ટ્વિચ, ફેફસાની કેપેસિટી, હૃદયની કાર્યક્ષમતા, આ બધું આપણું આણુવંશિક હાર્ડવેર છે. એ આપણી સંભવિતતાની ઉપરની લિમિટ નક્કી કરે છે.
અને પ્રેક્ટિસ, સ્કિલ, ટેકનિક, રમતની સમજ, સ્ટ્રેટેજી, આ બધું સોફ્ટવેર છે જે આપણે તાલીમથી આ હાર્ડવેર પર ઇન્સ્ટોલ કરીએ છીએ. હવે મુદ્દો એ છે કે જેમ ગમે તેટલું સારું સોફ્ટવેર હોય, પણ જૂના કે નબળા હાર્ડવેર પર બરાબર ચાલે નહીં.
એમ જ, શ્રેષ્ઠ હાર્ડવેર પણ સારા સોફ્ટવેર વગર નકામું છે. એપ્સ્ટીન કહે છે, પ્રેક્ટિસ એ સોફ્ટવેર છે જે આપણા આનુવંશિક હાર્ડવેરને ચલાવવાની મંજૂરી આપે છે. શ્રેષ્ઠ હાર્ડવેર સોફ્ટવેર વિના નકામું છે, એટલે બંને જોઈએ જ.
આ હાર્ડવેરની વાત પરથી જ પેલો બોડી ટાઈપ્સનો બિગ બેંગ વાળો કોન્સેપ્ટ આવે છે ને?
એ શું છે?
હા, આનો મતલબ એ છે કે જેમ જેમ રમતો વધુ પ્રોફેશનલ અને સ્પર્ધાત્મક બની છે, તેમ તેમ એથ્લીટ્સ એવી રમતો તરફ વધુ ખેંચાયા છે અથવા પસંદ થયા છે જે એમના શરીરના બંધારણને સૌથી વધુ સૂટ કરે છે. એટલે ચોક્કસ રમતો માટે ચોક્કસ પ્રકારના શરીરવાળા લોકો જ જોવા મળે છે, જાણે જુદા જુદા બોડી ટાઈપ્સનો વિસ્ફોટ થયો હોય.
કોઈ ઉદાહરણ આપશો આનો? ચોક્કસ. જેમ કે માઇકલ ફેલ્પ્સ જેવા ટોપના સ્વિમર્સને જુઓ. મોટાભાગે ઊંચા હોય, એમના હાથ એમની ઊંચાઈ કરતાં પણ લાંબા હોય, જેને વિંગ્સ પેન કહે છે. એમનું ધડ પણ લાંબુ હોય. આ બધું એમને પાણીમાં ઓછામાં ઓછો અવરોધ સાથે સરકવામાં મદદ કરે છે. હવે બીજી બાજુ સિમોન બાઇલ્સ જેવી ટોચની જિમ્નાસ્ટ જુઓ.
હા, એકદમ નાની અને પાવરફુલ.
બરાબર. ટૂંકા અને ખૂબ શક્તિશાળી, જે એમને ગ્રેવિટી સામે લડીને હવામાં કૂદકા મારવામાં મદદ કરે છે. એપ્સ્ટાઇન કહે છે કે આ કોઈ યોગાનુયોગ નથી. આ એક પ્રકારની આનુવંશિક છટણી, જેનેટિક સોર્ટિંગ છે. એ નોંધે છે કે શ્રેષ્ઠ રમતોની દુનિયામાં શારીરિક બંધારણનો બિગ બેંગ થયો છે. એથ્લીટ્સ ફક્ત વધુ સારા નથી થઈ રહ્યા, તેઓ એકબીજાથી અને સામાન્ય વસ્તીથી વધુ અલગ થઈ રહ્યા છે.
બાપરે, એટલે કે હવે ચોક્કસ રમત માટે ચોક્કસ પ્રકારનું હાર્ડવેર હોવું વધુ ને વધુ જરૂરી બનતું જાય છે. આ તો જનીનોના રોલ પર ઘણો ભાર મૂકે છે.
હા, અને પુસ્તક કેટલાક ચોક્કસ જનીનોની પણ વાત કરે છે, જેમ કે ACTN3. એને ઘણા લોકો સ્પ્રિન્ટ જનીન પણ કહે છે. આ જનીનનું એક ખાસ વર્ઝન સ્નાયુઓમાં એક પ્રોટીન બનાવે છે, જે ફાસ્ટ ટ્વિચ મસલ ફાઇબર, એટલે કે ઝડપી વિસ્ફોટક હલનચલન માટે જરૂરી સ્નાયુતંતુઓને મદદ કરે છે. રિસર્ચમાં જોવા મળ્યું છે કે જમૈકન અને પશ્ચિમ આફ્રિકન મૂળના ઘણા ટોચના સ્પ્રિન્ટર્સમાં આ સ્પ્રિન્ટ વર્ઝન વધારે જોવા મળે છે.
વાહ, આ તો બહુ સ્પેસિફિક વાત થઈ. બીજું કોઈ આવું ઉદાહરણ?
ફિનલેન્ડના મહાન સ્કીયર હતા ઇરો મેન્ટિરાન્ટા. એમનું ઉદાહરણ તો અદ્ભુત છે. એમના શરીરમાં એક ખૂબ જ રેર જેનેટિક ફેરફાર હતો, જેના કારણે એમનું શરીર નોર્મલ કરતાં ઘણા વધારે લાલ રક્તકણો બનાવતું હતું. હવે લાલ રક્તકણો ઓક્સિજન પહોંચાડે, એટલે આનાથી એમની સહનશક્તિ, એન્ડ્યુરન્સ કુદરતી રીતે જ એટલી બધી વધી ગઈ હતી. જાણે નેચરલ બ્લડ ડોપિંગ જ જોઈ લો.
ઓહો, આ બતાવે છે કે ક્યારેક નાનો જેનેટિક ફેરફાર પણ કેટલો મોટો ફરક પાડી શકે છે.
એકદમ.
અને પેલા કેન્યાના કાલેન્જિન દોડવીરોનું શું? એમનું ઉદાહરણ પણ બહુ ચર્ચાય છે.
હા, અને એ જનીન અને પર્યાવરણના મિશ્રણનું પરફેક્ટ ઉદાહરણ છે. એમની લાંબા અંતરની દોડમાં જે દબદબો છે, એની પાછળ કોઈ એક મેજિક જનીન નથી, પણ ઘણા બધા ફેક્ટર્સ ભેગા થાય છે. એમના લાંબા પાતળા પગ અને પાતળી એડીઓ જેવી શરીર રચના માટે જેનેટિક કારણો, ખૂબ ઊંચાઈ પર રહેવું જેથી શરીર ઓછા ઓક્સિજનમાં વધુ કાર્યક્ષમ બને, નાનપણથી જ દોડવાની સંસ્કૃતિ અને સફળતા મળે તો આર્થિક ફાયદો, આ બધું મળીને એમને લગભગ અજેય બનાવે છે.
તો આપણે જોયું કે જનીનો અને પર્યાવરણ કેવી રીતે એકબીજા સાથે કામ કરે છે, પણ શું તાલીમ પોતે બધા માટે એકસરખી અસરકારક હોય છે? અહીં પુસ્તક એક બીજો બહુ જ રસપ્રદ કોન્સેપ્ટ આપે છે, ટ્રેનેબિલિટી, એટલે કે તાલીમની અસર થવાની યોગ્યતા.
બરાબર. રિસર્ચ શું કહે છે કે જો તમે અલગ અલગ લોકોને એક સરખો જ ટ્રેનિંગ પ્રોગ્રામ આપો ને, તો પણ એમના શરીરમાં જે સુધારો થાય છે એ ખૂબ જ અલગ અલગ હોય છે. કેટલાક લોકો હાઈ રિસ્પોન્ડર્સ હોય છે, મતલબ એમનામાં ઝડપથી અને ઘણો સુધારો દેખાય, જ્યારે કેટલાક લો રિસ્પોન્ડર્સ હોય છે, એ એટલી જ મહેનત કરે પણ એમનામાં બહુ ઓછો સુધારો દેખાય, ક્યારેક તો લગભગ કંઈ નહીં. અને આ જે ફરક છે ને, એ મોટે ભાગે જેનેટિક છે.
પણ આ સાંભળીને તો કોઈ લો રિસ્પોન્ડર હોય એ નિરાશ થઈ જાય ને. શું એનો મતલબ એવો થયો કે એમણે મહેનત કરવાનું છોડી દેવું જોઈએ?
ના ના, બિલકુલ નહીં. આનો મતલબ એવો નથી. આનો મતલબ એ છે કે આપણે સમજવું જોઈએ કે દરેકનું શરીર અલગ રીતે રિસ્પોન્ડ કરે છે. કદાચ જે ટ્રેનિંગ એક માટે કામ કરે છે એ બીજા માટે ન કરે, અથવા કદાચ જે રમત માટે એ મહેનત કરી રહ્યા છે તે એમના હાર્ડવેર માટે બેસ્ટ નથી. એપ્સ્ટીનનો મેસેજ નિરાશાનો નથી, પણ સેલ્ફ અવેરનેસ અને યોગ્ય પસંદગીનો છે. એમનું એક વાક્ય છે, આપણે બધા સંભવિતતાની અલગ શ્રેણી સાથે જન્મ્યા છીએ. ચાવી એવા પ્રયાસને શોધવામાં છે જ્યાં આપણી આનુવંશિક પૂર્વધારણાઓ પ્રવૃત્તિની માંગ સાથે મેળ ખાય છે. સફળતા તમારી ચોક્કસ માછલી માટે યોગ્ય તળાવ શોધવા વિશે છે.
એટલે કે પોતાની સ્ટ્રેન્થ ઓળખીને એને અનુરૂપ ફિલ્ડ કે રમત પસંદ કરવી, અને છેલ્લે પુસ્તક ખાલી ફિઝિકલ નહીં પણ એથ્લેટિક ટેલેન્ટના જે મેન્ટલ પાસાઓ છે એના પર પણ ધ્યાન આપે છે, ખરું ને?
હા, બરાબર. જેમ કે શૂટર્સ કે ગોલ્ફર્સમાં જોવા મળતું ક્વાયટ આય, એટલે કે ટાર્ગેટ પર લાંબો સમય સ્થિર નજર રાખવાની ક્ષમતા, અથવા બેઝબોલના બેટ્સમેનની વીજળીની ઝડપે બોલની સ્પીડ અને ડિરેક્શન પારખીને બેટ ફેરવવાની ક્ષમતા, આ બધી જે કોગ્નિટિવ એટલે કે માનસિક પ્રક્રિયાઓ છે, એ પણ ઘણીવાર જન્મજાત ન્યુરલ હાર્ડવેર અને પછી તાલીમથી કેળવાયેલી સ્કિલ પર આધાર રાખે છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે મુખ્ય વિચારો કે સંદેશ તારવવા હોય તો કયા કહી શકાય?
ઓકે, સૌથી પહેલો અને સૌથી મહત્વનો મેસેજ, નેચર જનીનો અને નર્ચર તાલીમ પર્યાવરણ દુશ્મન નથી પણ પાર્ટનર છે, એકબીજા વગર અધૂરા છે. બીજું, પહેલો 10,000 કલાકનો નિયમ, ખાસ કરીને રમતોમાં, એ બહુ મોટું સિમ્પ્લિફિકેશન છે. જન્મજાત ટેલેન્ટ અને શારીરિક યોગ્યતાને નજરઅંદાજ ન કરી શકાય.
ત્રીજું, પેલું હાર્ડવેર જનીનો અને સોફ્ટવેર તાલીમ વાળું ઉદાહરણ ખરેખર પાવરફુલ છે, બંને ટોપ પરફોર્મન્સ માટે જોઈએ જ. ચોથું, આજકાલની રમતોમાં ચોક્કસ બોડી ટાઈપનું મહત્વ વધી રહ્યું છે, જેના કારણે એથ્લીટ્સ વધુને વધુ સ્પેશિયલાઇઝ્ડ બનતા જાય છે.
અને પાંચમો મુદ્દો જે ટ્રેનેબિલિટી વાળો છે, એ ખૂબ પ્રેક્ટિકલ છે. ટ્રેનિંગ પ્રત્યે આપણો રિસ્પોન્સ જેનેટિકલી અલગ હોય છે. આ સમજ આપણને જેમ કે આપણા બાળકો માટે રમત પસંદ કરવામાં કે પોતાના ફિટનેસ ગોલ નક્કી કરવામાં મદદ કરી શકે. બધા માટે એક જ પરિણામની આશા ન રાખવી અને જેમ આપણે વાત કરી, સફળતા ઘણીવાર રાઇટ ફિટ શોધવા પર છે, એવી એક્ટિવિટી શોધવી જે આપણી નેચરલ એબિલિટી સાથે મેચ થાય.
આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં, ખાસ કરીને આપણે ગુજરાત કે ભારતમાં રહીએ છીએ, ત્યાં કેવી રીતે લાગુ પડે?
ઘણી રીતે. પેરેન્ટ્સ અને કોચ માટે આ પુસ્તક કહે છે કે બાળકોને બહુ નાની ઉંમરે કોઈ એક જ રમતમાં સ્પેશિયલાઇઝ કરવા માટે દબાણ કરવાને બદલે એમને જુદી જુદી રમતો ટ્રાય કરવા દો, જેને એપ્સ્ટીન સેમ્પલિંગ પીરિયડ કહે છે. આનાથી એમને પોતાની સાચી પસંદ અને નેચરલ સ્ટ્રેન્થ ક્યાં છે એ શોધવામાં મદદ મળે. બની શકે કે કોઈ બાળક ક્રિકેટમાં એવરેજ હોય, પણ સ્વિમિંગમાં કે દોડમાં ચેમ્પિયન બની શકે છે.
અને જેઓ પોતે રમતવીર છે, એમના માટે
સેલ્ફ અવેરનેસ, એટલે કે પોતાની જાતને ઓળખવી, એ બહુ મહત્વનું છે. મારી સ્ટ્રેન્થ શું છે? પાવર, એન્ડ્યુરન્સ, સ્પીડ. મારી લિમિટેશન્સ શું છે? મારું શરીર કઈ ટ્રેનિંગને સારો રિસ્પોન્સ આપે છે? આ બધું સમજવાથી ટ્રેનિંગ વધુ અસરકારક બને અને રિયાલિસ્ટિક ગોલ સેટ કરી શકાય.
અને જે લોકો ખાલી ફિટનેસ માટે કસરત કરે છે, સામાન્ય લોકો,
એમના માટે પેલો ટ્રેનેબિલિટીનો આઈડિયા બહુ રાહત આપી શકે છે. એ સમજાવે છે કે શા માટે એક જ ડાયટ કે એક્સરસાઇઝ પ્લાનથી બે લોકોને જુદા જુદા રિઝલ્ટ મળે છે, એટલે બીજા સાથે સરખામણી કરીને નિરાશ થવાની જરૂર નથી. મુખ્ય વાત એ છે કે એવી એક્ટિવિટી શોધો જે તમને ગમે અને તમારા શરીરને સૂટ થાય, ભલે એ બીજાઓ કરતાં અલગ હોય.
અને જે ટેલેન્ટ શોધવાના પ્રોગ્રામ હોય છે, એમના માટે પણ આ ઉપયોગી થઈ શકે. ખાલી અત્યારે કોણ સારું રમે છે એ જોવાને બદલે, બાળકમાં લાંબા ગાળે કેટલી પોટેન્શિયલ છે, એનું શરીર કેવું છે, એની શીખવાની ક્ષમતા કેવી છે, એ બધું જોવું જોઈએ.
બિલકુલ. અને મોટા પાયે જોઈએ તો આ પુસ્તક આપણને સફળતાને વધુ બેલેન્સ્ડ દ્રષ્ટિથી જોવામાં મદદ કરે છે. સફળતા ખાલી મહેનતનું પરિણામ નથી, પણ યોગ્ય ક્ષમતા અને યોગ્ય તકોનું પણ પરિણામ છે.
આખી વાતચીતમાંથી તમને પર્સનલી કઈ વાત સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ કે કદાચ આશ્ચર્યજનક લાગી?
મને પેલો ટ્રેનેબિલિટીનો કોન્સેપ્ટ સૌથી વધુ અસર કરી ગયો. એ વિચાર કે ટ્રેનિંગ પ્રત્યે આપણો રિસ્પોન્સ પણ આટલો બધો જેનેટિક હોઈ શકે છે, એ પેલી બસ મહેનત કરો વાલી વાતને એક નવો એંગલ આપે છે. મહેનત કરવી આપણા હાથમાં છે, પણ એનું પરિણામ કેટલું અને કેવું મળશે એ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી હોતું.
અને મને પેલી હાર્ડવેર સોફ્ટવેરની એનાલોજી ખરેખર ખૂબ ગમી. એ જટિલ સંબંધને એટલી સરળતાથી સમજાવી દે છે કે બસ યાદ રહી જાય. હવે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડીને જઈએ. જો એથ્લેટિક સફળતા ખરેખર જનીનોથી આટલી બધી પ્રભાવિત હોય, તો પછી આપણે રમતોમાં અને કદાચ જીવનના બીજા ક્ષેત્રોમાં પણ, જેમ કે એજ્યુકેશન કે કરિયરમાં, ફેરનેસ, મેરિટ એટલે કે યોગ્યતા અને તકની સમાનતા વિશે કેવી રીતે વિચારવું જોઈએ? શું આ સમજ આપણી અને બીજા લોકોમાં રહેલી પોટેન્શિયલને જોવાની આપણી રીત બદલી શકે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.